एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे कविताना एक खूब ज महत्वना सिद्धांत औचित्य विषे ऊंडाणपूर्वक वात करीशुं। औचित्य एटले शुं? सादी भाषामां कहीए तो कवितामां दरेक तत्वनुं योग्य स्थाने होवुं, तेनी योग्यता। આપણે સમજીશું કે ભારતીય કાવ્યશાસ્ત્રમાં આ સિદ્ધાંત શા માટે કવિતાનો પ્રાણ ગણાયો છે। ચાલો આ રસપ્રદ વિષયને ખોલીએ।
ચોક્કસ, બહુ મહત્વનો વિષય છે। કવિતા એટલે શું? એ ખાલી સુંદર શબ્દો કે અલંકારોનો સરવાળો નથી। કવિતા એક સંપૂર્ણ રચના છે, એમ કે એક અખંડ એકમ। અને એનું સાચું સૌંદર્ય ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે એના બધા ભાગો, બધા ઘટકો, જેમ કે એની વાર્તા, એના પાત્રો, એની ભાષાશૈલી, છંદ, અલંકાર, આ બધું એકબીજા સાથે સુસંગત હોય। અને એટલું જ નહીં, આખી કૃતિ સાથે પણ મેળ ખાતું હોય। આ જે સુસંગતતા છે, આ યોગ્યતા, એ જ ઔચિત્ય છે।
એટલે કે કોઈ એક ભાગ સુંદર હોય એટલું પૂરતું નથી, ખરું? પણ તે આખી રચનામાં બરાબર ફિટ થવો જોઈએ, સંવાદિતા હોવી જોઈએ। આ બાબતે ક્ષેમેન્દ્ર નામના વિદ્વાને કંઈક ખાસ કહ્યું છે। એમણે પેલો ઔચિત્ય વિચાર ચર્ચા ગ્રંથ લખ્યો છે, બરાબર ને?
બિલકુલ, ક્ષેમેન્દ્ર આ બાબતમાં ખૂબ સ્પષ્ટ છે। એમનું કહેવું છે કે જો કવિતામાં ઔચિત્યરૂપી જીવ ન હોય ને, તો પછી ગમે તેટલા અલંકાર હોય, ગમે તેટલા ગુણ હોય, બધું નકામું છે। એ ભારપૂર્વક કહે છે કે અલંકાર ત્યારે જ સાચા અર્થમાં અલંકાર બને, એટલે કે શોભા વધારનાર બને, જ્યારે એને યોગ્ય જગ્યાએ વાપર્યો હોય। એવી જ રીતે કાવ્યના ગુણો પણ ત્યારે જ ખીલી ઉઠે જ્યારે તે ઔચિત્ય સાથે વપરાયા હોય, નહીંતર કાવ્ય જાણે નિર્જીવ લાગે।
આ વાત સમજવા માટે કોઈ સરસ ઉદાહરણ છે જેથી ખ્યાલ એકદમ સ્પષ્ટ થાય?
હા, ક્ષેમેન્દ્રે બહુ જ સચોટ દ્રષ્ટાંત આપ્યું છે। એ કહે છે કે જુઓ, એક સુંદર હાર હોય અને એક સુંદર મેખલા, એટલે કે કમરબંધ હોય, બંને સરસ ઘરેણા છે, પણ જો હાર કમરે બાંધીએ અને મેખલા ગળામાં પહેરીએ તો કેવું લાગે? હાસ્યાસ્પદ, ખરું ને?
હા, એ તો શોભા વધારવાને બદલે ઘટાડશે।
બરાબર, શોભા નહીં વધે। એ જ રીતે કોઈ નિર્જીવ શબને સરસ ઘરેણા પહેરાવી દો તો શું એનાથી એની શોભા વધશે? નહીં। કાવ્યમાં પણ ગુણ અને અલંકારનું આવું જ છે। જો ઔચિત્ય ન હોય તો એ શોભા નથી। એટલે જ ક્ષેમેન્દ્ર કહે છે કે ઔચિત્ય જ કાવ્યનું સ્થિર અને અવિનાશી જીવન છે।
વાહ, આ તો બહુ સ્પષ્ટ થયું। હાર અને મેખલાના ઉદાહરણથી વાત એકદમ સમજાઈ ગઈ। હવે આપણે બીજા એક મોટા કાવ્યશાસ્ત્રીની વાત કરીએ, આનંદવર્ધન। એમણે પણ ઔચિત્ય વિશે વાત કરી છે, પણ કદાચ રસના સંદર્ભમાં વધારે, ખરું?
હા, એ બરાબર છે। આનંદવર્ધન ઔચિત્યને રસ સાથે જોડે છે, રસ જે ભારતીય કાવ્યશાસ્ત્રમાં કાવ્યનો આત્મા મનાય છે। આનંદવર્ધન બહુ જ ભારપૂર્વક કહે છે કે રસભંગ, એટલે કે કાવ્યના અનુભવમાં જે ખલેલ પહોંચે છે, એનું અનૌચિત્ય સિવાય બીજું કોઈ કારણ જ નથી।
ઓ, એટલે રસ તૂટવાનું મુખ્ય કારણ જ અનૌચિત્ય?
હા, અને એનાથી આગળ વધીને એ કહે છે કે રસની સિદ્ધિનો, રસને સફળતાપૂર્વક નિપજાવવાનું પરમ રહસ્ય શું છે? તો કે પ્રસિદ્ધ ઔચિત્યનું પાલન। મતલબ કે જો કવિનો ઉદ્દેશ ભાવકને રસાસ્વાદ કરાવવાનો હોય તો ઔચિત્ય જાળવવું ફરજિયાત છે, એના વગર રસ શક્ય જ નથી।
તો આ ઔચિત્ય કાવ્યના કયા કયા અંગોને લાગુ પડે? શું તે ફક્ત શબ્દો કે અલંકાર પૂરતું સીમિત છે, કે પછી એનાથી વધુ વ્યાપક છે?
ના ના, ફક્ત શબ્દો કે અલંકાર પૂરતું નહીં, ઔચિત્ય તો કાવ્યના અંગે અંગમાં હોવું જોઈએ। અહીં રસપ્રદ વાત એ છે કે આનંદવર્ધને સંગઠનાની વાત કરી છે। સંગઠના એટલે સમાસની રચના, પદોનું બંધારણ। એમણે બહુ વિગતે ચર્ચા કરી છે કે આ સંગઠના કેવી રીતે રસને, બોલનાર પાત્રને અને જે અર્થ કહેવાનો છે તેને અનુરૂપ હોવી જોઈએ।
જેમ કે કોઈ ઉદાહરણ?
હા, જેમ કે શૃંગાર રસનું વર્ણન હોય તો લાંબા લાંબા સમાસ ન વાપરવા જોઈએ, એનાથી રસમાં વિક્ષેપ પડે। પણ જો વીર રસ હોય કે રૌદ્ર રસ હોય તો ત્યાં લાંબા સમાસ ચાલે, એ ઉચિત ગણાય।
સમજાયું, એટલે શબ્દોની ગોઠવણ પણ ભાવ અને પરિસ્થિતિ પ્રમાણે હોવી જોઈએ।
બરાબર, અને આનંદવર્ધને એ પણ બતાવ્યું છે કે આખા કાવ્યમાં, એટલે કે સમગ્ર પ્રબંધમાં, રસ નિષ્પન્ન કરવા માટે વિભાવ, અનુભાવ, સંચારી ભાવો, આ બધાનું ઔચિત્ય કેવી રીતે જાળવવું, બધું જ મુખ્ય રસને પોષે એવું હોવું જોઈએ, એનાથી વિરુદ્ધનું નહીં.
અને ક્ષેમેન્દ્ર, એમના 28 સ્થાનોની વાત હતી.
હા, ક્ષેમેન્દ્ર તો આનાથી પણ આગળ જાય છે. એમણે તો ઔચિત્ય જાળવવાના લગભગ 28 સ્થાનો ગણાવ્યા છે. એમાં લિંગ, વચન, દેશ, કાળ, પાત્રનો સ્વભાવ, વ્રત, આવી કેટલીય બાબતો આવી જાય છે. અને છેલ્લે પાછા કહે પણ છે કે કાવ્યના અંગો તો અનંત છે, એટલે આ યાદી પણ કદાચ પૂરી નથી. એમણે દરેક સ્થાન માટે ઔચિત્યનું અને અનૌચિત્યનું બંનેના ઉદાહરણો પણ આપ્યા છે.
28 સ્થાનો, ખરેખર આ તો બહુ જ વ્યાપક વિચાર છે. આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા આને વધુ સારી રીતે સમજી શકીએ? પેલી રાવણની ઉક્તિની વાત થતી હતી, એનું વિશ્લેષણ કદાચ મદદરૂપ થશે.
હા, આનંદવર્ધને જે ઉદાહરણ આપ્યું છે એ અદ્ભુત છે. રાવણનું યુદ્ધમાં બધું હારી ગયા પછી હતાશામાં રાવણ બોલે છે. શ્લોક છે, ન્યક્કારો હ્ય એવ મે યદરયસ્તત્રાપ્ય સોતાપસઃ.
હા, આ જ માનો તિરસ્કાર છે કે શત્રુઓ અને તેમાં પણ આ તપસ્વી.
સોપ્યત્રૈવ નિહંતિ રાક્ષસકુલમ જીવ્યતઃ રાવણઃ.
ઓહ, તે પણ અહીં જ રાક્ષસ કુળને હણે છે અને અરે રે, રાવણ જીવે છે.
ધિક્ ધિક્ શક્રજિતમ પ્રબોધિતવતા કિમ કુંભકર્ણે નવા.
સ્વર્ગ ગ્રામટિકા વિલુંઠન વૃથોચ્છુને કિમ એભિર ભુજેઈ.
સ્વર્ગના ગામડાઓ લૂંટવાથી વ્યર્થ જ ફૂલી ગયેલા આ બાહુઓથી હવે શું.
આ શ્લોકમાં ઔચિત્ય કેવી રીતે સધાયું છે?
હા, જુઓ, આ ઉક્તિમાં રાવણનો જે આત્મતિરસ્કાર છે, જે હતાશા છે, એ ચરમસીમા પર છે. અને એનું કારણ છે ઔચિત્ય. દાખલા તરીકે રાવણ શબ્દ પોતે. રાવણ એટલે શું? બીજાને રડાવનાર, કંપાવનાર.
બરાબર.
અને આજે એની દશા એવી છે કે એનું જીવવું જેને અપમાન જેવું લાગે છે. જીવ્યતઃ રાવણઃ, અરે રે, રાવણ જીવે છે. અહીં રાવણ નામનું ઔચિત્ય એની ભૂતકાળની શક્તિ અને અત્યારની દુર્દશાનો વિરોધાભાસ બતાવીને હતાશાને એકદમ ઘેરી બનાવે છે.
હા, આ સમજાયું.
પછી રામ માટે તાપસ શબ્દ વપરાયો છે, તપસ્વી. રાવણની નજરમાં તો તપસ્વી એટલે કંઈ નહીં શૌર્ય વગરનો. પણ એવો સામાન્ય તાપસ એનો શત્રુ બને અને એના કુળનો નાશ કરે, એના માટે કેટલું અપમાનજનક.
અસહ્ય અપમાન.
બરાબર. તાપસ શબ્દ રાવણના ઘવાયેલા અહંકાર અને લાચારી બંનેને એક સાથે બતાવે છે. એ છે ઔચિત્ય. પછી પુત્ર મેઘનાદ માટે પહેલા શક્રજીત કહે છે, ઇન્દ્રને જીતનાર, કેવું ગૌરવ. અને તરત જ પાછળ ધિક ધિક કહે છે.
હા, એ વિરોધાભાસ.
આ ભૂતકાળના ગૌરવ અને વર્તમાનના પરાજયનું ઔચિત્ય એની નિષ્ફળતાની પીડા અને શોકને ખૂબ તીવ્ર બનાવે છે. કુંભકર્ણ માટે પ્રબોધિત શબ્દ એટલે એને જગાડ્યો. પણ ખાલી જગાડ્યો નહીં, પ્ર ઉપસર્ગ બતાવે છે કે બહુ મહેનતથી, બહુ પ્રયત્નથી જગાડ્યો. અને છતાં શું થયું? કંઈ નહીં. કેમ કુંભકર્ણી એનવા, એનાથી પણ શું વળ્યું? આ પ્રયત્નની નિષ્ફળતા હતાશાને ઓર ઘેરી કરે છે. રાક્ષસ કુળ માટે નિહંતિ ક્રિયાપદ, ની ઉપસર્ગ એટલે નિશેષપણે, સંપૂર્ણપણે નાશ કરે છે. એક તાપસ આખા કુળનો સમૂળો નાશ કરી રહ્યો છે, આ વિચાર જ રાવણની વેદનાને ટોચ પર લઈ જાય છે. અને છેલ્લે પોતાના બાહુઓ માટે શું કહે છે કે સ્વર્ગના નાના ગામડા લૂંટીને અમસ્તા જ ફૂલી ગયા હતા, હવે શા કામના. ભૂતકાળના પરાક્રમની જાણે મશ્કરી કરે છે, એની નિરર્થકતા બતાવે છે. આત્મતિરસ્કારનું આ પણ એક ઔચિત્ય છે.
ખરેખર અદ્ભુત વિશ્લેષણ છે. દરેક શબ્દ, દરેક ઉપસર્ગ, દરેક નામ, દરેક ક્રિયાપદ જાણે રાવણની એ ક્ષણની મનોદશાને એકદમ ચોકસાઈથી પકડવા માટે જ પસંદ કરાયા છે. જો આમાંથી કંઈક બદલી નાખીએ તો કદાચ આટલી તીવ્ર અસર ન રહે. આ જ ઔચિત્યની તાકાત છે.
એકદમ સાચું કહ્યું. આ ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે ઔચિત્ય કેવી રીતે કાવ્યના ભાવને ઊંડાણ અને તીવ્રતા આપે છે. આનંદવર્ધને તો રસ સાથે ઔચિત્યને જોડ્યું, પણ આપણે જોયું તેમ ક્ષેમેન્દ્ર એનાથી પણ આગળ વધીને એને કાવ્યનું સર્વોચ્ચ, જીવન આપનારું તત્વ ગણાવ્યું.
હા, ક્ષેમેન્દ્રે એને કાવ્યનો જીવ કહ્યો અને પેલું હાર મેખલાનું ઉદાહરણ પણ આપ્યું.
બરાબર. એમના મતે ગુણ હોય કે અલંકાર, એ પોતે ગમે તેટલા સારા હોય, પણ જો ઉચિત સ્થાને ન હોય તો એ નકામા છે, શોભા બગાડે છે. ઔચિત્ય જેમને સાર્થક બનાવે છે.
તો આ બધી ચર્ચા પછી આપણે આનંદવર્ધન અને ક્ષેમેન્દ્રના વિચારો જોયા. બંને ઔચિત્યને ખૂબ જ મહત્વનું માને છે, ભલે ભાર અલગ અલગ જગ્યાએ હોય. તો આ બધાનો સાર શું કહી શકાય? ઔચિત્યનું અંતિમ મહત્વ શું છે કવિતા માટે?
સાર એ જ નીકળે
કે ઔચિત્ય એ ખાલી કાવ્યશાસ્ત્રનો કોઈ નિયમ નથી, એ તો કાવ્યના સૌંદર્યની, એના પ્રભાવની, એની સાર્થકતાની ચાવી છે. એ કાવ્યના અલગ અલગ ભાગોને એક તાંતને બાંધે છે. એનાથી કાવ્ય એક સુસંગત, અખંડ અને જીવંત અનુભવ બને છે. જેમ શરીરમાં પ્રાણ ન હોય તો અંગો નકામા, એમ કાવ્યમાં ઔચિત્ય ન હોય તો શબ્દ, અર્થ, અલંકાર, ગુણ, રસ આ બધું પોતાની પૂરી ક્ષમતા બતાવી શકતું નથી. ઔચિત્ય વગર કવિતા કદાચ ખાલી શબ્દોનો ઢગલો બની રહે, પણ સાચો કલાત્મક અનુભવ ન બને.
ખૂબ સરસ. ઔચિત્ય જ કાવ્યને એકરૂપતા અને ઊંડાણ બક્ષે છે. હવે આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ એવો વિચાર જે એમને વિચારતા કરી મૂકે, કંઈક એવું જે આ શાસ્ત્રીય ચર્ચાને આપણા રોજિંદા જીવન સાથે જોડી શકે.
ચોક્કસ. એક વિચારવા જેવો મુદ્દો છે. આપણે આખી વાત કવિતાના સંદર્ભમાં કરી, ઔચિત્યની, પણ શું આ યોગ્યતાનો, સુસંગતતાનો, પ્રમાણભાનનો ખ્યાલ ફક્ત કવિતા પૂરતો જ છે? જરા વિચારીએ, આપણા જીવનના બીજા ક્ષેત્રોમાં, જેમ કે આપણી રોજિંદી વાતચીતમાં, આપણે જે લખીએ છીએ તેમાં, કોઈ વસ્તુ ડિઝાઇન કરીએ તેમાં, સંબંધોમાં, નિર્ણયો લેવામાં, શું ત્યાં ઔચિત્યનું મહત્વ નથી?
સાચી વાત છે.
કઈ વાત ક્યારે કહેવી, ક્યાં કહેવી, કેવી રીતે કહેવી, કોણે કહેવી, આ બધું વિચારવું એ પણ એક પ્રકારનું ઔચિત્ય જ છે ને. ઘણીવાર સાચી વાત પણ ખોટા સમયે કે ખોટા સંદર્ભમાં કહીએ તો એની અસર ઉલટી પડે છે. તો કદાચ કાવ્યનું આ ઔચિત્ય આપણને જીવનના દરેક વ્યવહારમાં ઉચિત શું છે એના વિશે વધુ સજાગ બનવા પ્રેરે છે. આ ઔચિત્યના સિદ્ધાંતની જે સાર્વત્રિકતા છે એના પર વિચારવા જેવું ખરું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.